ઓમ શાંતિ. તારીખ 29/12/2022. મુરલીનો સાર છે, મીઠા બાળકો, કોઈ કેટલા પણ ગુણવાન હોય, મીઠા હોય, ધનવાન હોય, તમારે એના તરફ આકર્ષિત નથી થવાનું, શરીરને યાદ નથી કરવાનું. પ્રશ્ન છે, જે બાળકોને જ્ઞાન મળ્યું છે એના મુખેથી બાપના પ્રત્યે ક્યાં મીઠા બોલ નીકળે છે? ઉત્તર છે, ઓહો બાબા, તમે તો અમને જીવદાન એટલે કે જીવનદાન આપી દીધું. મીઠા બાબા, તમે અમને સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન આપીને સર્વ દુઃખોથી છોડાવી દીધા, તો કેટલો ધન્યવાદ નીકળવો, કેટલો આભાર માનવો જોઈએ. પ્રશ્ન છે, અંતના સમયે બાપના સિવાય કોઈમાં પણ રગ ન જાય એના માટે શું કરવાનું છે? ઉત્તર છે, બાબા કહે, બાળકો, કોઈ પણ વસ્તુ લોભના વશ પોતાની પાસે એક્સ્ટ્રા વધારે નથી રાખવાની. એક્સ્ટ્રા રાખશો તો એમાં રગ જશે, બાપની યાદ ભૂલાઈ જશે. ગીત છે, ધીરજ ધર્મનુઆ. ઓમ શાંતિ. બાળકોને ધીરજ કોણ આપી રહ્યું છે? બાળકોની બુદ્ધિ જટ બેહદના બાપ તરફ ચાલી જાય છે, તે પણ ફક્ત આ સમયે જ આપ બાળકોની બુદ્ધિ જાય છે. આમ તો બેહદના બાપની તરફ અનેકોની બુદ્ધિ જાય છે, પરંતુ એમને એ ખબર જ નથી કે આ સંગમયુગ છે. બાપ આવેલા છે, બધાને એક જ વારમાં ખબર તો નથી પડી શકતી. બાળકો બાપના બને તો ખબર પડે. હવે આપ બાળકોએ બાપને જાણ્યા છે, જાણો છો બાબા આવેલા છે, બેહદનો વારસો આપી રહ્યા છે, જે 5000 વર્ષ પહેલાં તમને આપ્યો હતો એ આવે જ છે બાળકોને બેહદ સ્વર્ગનો વારસો આપવા. એ બેહદના બાપ હોવા છતાં ભણાવે પણ છે. ભગવાન એટલે બાપ, પછી ભગવાન ઉવાચ અર્થાત ભણાવે છે. ભણાવે શું છે તે પણ આપ બાળકો સમજો છો. અમે બાપના સન્મુખ બેઠા છીએ. બાબાએ કોઈ શાસ્ત્ર તો વાંચેલા નથી, આ દાદાએ વાંચેલા છે. એમને કહેવાય જ છે જ્ઞાનના સાગર, ઓલ માઇટી ઓથોરિટી, સર્વશક્તિવાન. સ્વયં પણ કહે છે, હું બધા વેદો, શાસ્ત્રો વગેરેને સારી રીતે જાણું છું. આ બધી ભક્તિ માર્ગની સામગ્રી છે, આ મારા રચેલા નથી. પૂછાય છે, આ શાસ્ત્ર ક્યારથી વાંચતા આવ્યા છો? તો કહે છે, આ પરંપરાથી ચાલ્યું આવે છે. બાપ કહે છે, મને તો કોઈ ભણાવવાવાળા નથી, નથી મારો કોઈ બાપ બીજા બધા ગર્ભમાં પ્રવેશ કરે છે, માતાની પરવરિશ લે છે. હું તો ગર્ભમાં આવતો જ નથી, જે માતાની પરવરિશ લઉં. મનુષ્યનો આત્મા ગર્ભમાં જાય છે. સતયુગના લક્ષ્મીનારાયણે પણ તો ગર્ભથી જન્મ લીધો, તો એ પણ મનુષ્ય થયા. હું તો આ શરીરમાં આવીને પ્રવેશ કરું છું, ડ્રામા પ્લાન અનુસાર, કલ્પ પહેલાં માફક. આ અક્ષર બીજા કોઈ જાણતા નથી, કલ્પની આયુની જ કોઈને ખબર નથી. બાપ જ સમજાવે છે, હું તમારો બાપ પણ છું, શિક્ષક પણ છું, સદગુરુ પણ છું. તમે જાણો છો, આ બાબા મિલકત આપવાવાળા છે. બાબા સ્વર્ગની બાદશાહી આપવા આવ્યા છે, નર્કની રાજાઈ થોડી આપશે. આ બુદ્ધિમાં રહેવું જોઈએ કે બેહદના બાપ આપણને રાજયોગ શીખવાડી રહ્યા છે. બાપ સ્વર્ગની સ્થાપના કરવાવાળા છે. કહે છે, મારી મત પર ચાલો, હું તમને સ્વર્ગના માલિક બનાવું છું. પછી દ્વાપરથી તમે રાવણની મત પર ચાલો છો. સતયુગમાં તો કોઈ મનુષ્યની મત ગતિ સદગતિ માટે મળતી નથી, જરૂર નથી. કળિયુગમાં બધા ગતિ સદગતિ માટે મત માગે છે. જાણે છે, અમે કોઈ સમયે સ્વર્ગમાં હતા, પાવન હતા, ત્યારે તો પોકારે છે, હે પતિત પાવન, હે સદગતિ દાતા, અમને સદગતિ આપો. સતયુગમાં આ રડી નથી મરાતી, હમણાં તમે જાણો છો બાબા આવેલા છે. ખૂબ સરળતાથી રાજયોગ અને સહજ જ્ઞાનની મત આપે છે. એમની શ્રીમત છે, ઊંચામાં ઊંચા છે ભગવાન. એમનાથી ઊંચું કોઈ નથી અને એ આપણા રૂહાની બાપ છે. રૂહાની ફાધર પિતા હોવાના કારણે એ રૂહોને જ જ્ઞાન આપે છે. શરીરધારી ફાધર શરીરના પિતા હોવાથી બાળકો શારીરિક નોલેજ, શરીરનું જ્ઞાન ઉઠાવે છે. એટલે બાપ કહે છે, આત્મ અભિમાની બનો અને બાપને યાદ કરો. કોઈ પણ શરીરધારીની યાદ ન રહેવી જોઈએ. તમે આત્મા છો. મનુષ્ય ભલે કેટલો પણ સારો હોય, ધનવાન હોય, મીઠો હોય, તો પણ દેહધારીને યાદ નથી કરવાના. એક પરમપિતા પરમાત્માને જ યાદ કરવાના. કોઈ સાહુકારનો બાળક હશે તો બાપને જ યાદ કરશે. ગાંધીને અથવા શાસ્ત્રી વગેરેને થોડી યાદ કરશે. સૌથી વધારે યાદ પરમપિતા પરમાત્માને કરે છે, પછી કોઈ લક્ષ્મીનારાયણને, કોઈ રાધાકૃષ્ણને પણ કરે છે. સમજે છે આ થઈને ગયા છે. એમની હિસ્ટ્રી જ્યોગ્રાફી પણ છે. ઊંચામાં ઊંચા છે બાપ. એ ફરી આવશે, જરૂર વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી રિપીટ થશે. કળિયુગ પછી ફરી સતયુગ આવશે. પરંતુ આ સિવાય આપ બાળકોના બીજા કોઈને પણ ખબર નથી. ફક્ત કહેવા માત્ર કહે છે, હિસ્ટ્રી જ્યોગ્રાફી રિપીટ. સમજતા કાંઈ પણ નથી. પહેલાં તમે પણ એવા હતા, સમજતા હતા. બરાબર લક્ષ્મીનારાયણનું રાજ્ય હતું, પરંતુ કેટલો સમય ચાલ્યું, શું થયું, પછી એ ક્યાં ચાલ્યા ગયા, કાંઈ પણ ખબર નહોતી. હમણાં પણ નંબરવાર સારી રીતે ધારણ કરી શ્રીમદ પર ચાલો છો, આ પણ ઠીક છે. મનસા વાચા કર્મણા મદદ આપો છો. જ્ઞાન અને યોગની મદદથી અનેકોનું કલ્યાણ કરશો. તમે શક્તિસેના ડબલ અહિંસક છો. તમારામાં કોઈ પણ હિંસા નથી. તમે કોઈને પણ દુઃખ નથી આપતા. હિંસા અર્થાત દુઃખ આપવું, ગુસ્સો મારવો, તલવાર ચલાવવી અથવા કામ કટારી ચલાવવી, આ બધું દુઃખ આપવું છે. તમે કોઈ પણ પ્રકારનું દુઃખ નથી આપતા, એટલે અહિંસા પરમો ધર્મ કહેવાય છે. મનુષ્ય તો બધા હિંસા કરે છે, છે જ રાવણ રાજ્ય. મનુષ્યએ તો શ્રીકૃષ્ણના ચરિત્રોમાં પણ હિંસા દેખાડી છે. આપ બાળકો જાણો છો, શ્રીકૃષ્ણ તો રાજકુમાર હતો. એમના એવા ચરિત્ર કે જીવન કહાણીની વાત નથી. ચરિત્ર છે જ ઈશ્વરના. એ જ રત્નાગર, સોદાગર, જ્ઞાનના સાગર, જાદુગર છે. અરે, નિરાકાર પરમાત્મા પછી સોદો કેવી રીતે કરશે? સોદાગર તો મનુષ્ય હશે ને. આ બધી વાતોને તમે જાણો છો તો કેવી રીતે સોદાગર અને રત્નાગર છે, એમને બધા કેમ યાદ કરે છે? હે પતિત પાવન, સર્વના સદગતિદાતા, દુઃખ હરતા, સુખ કરતા, મહિમા પણ એકની છે. આ મહિમા ન તો સૂક્ષ્મ વતનવાસી ન સ્થૂળ વતનવાસીની હોઈ શકે છે. આ મહિમા છે મૂળ વતનવાસીની. ઊંચામાં ઊંચા છે બાપ. આપણે આત્માઓ એમના બાળકો છીએ. આપણે બધા નંબરવાર પાઠ ભજવવા આવીએ છીએ. બાપ કહે છે, આ જે જ્ઞાન તમને સંભળાવું છું તે પ્રાય લોપ થઈ જાય છે. તે ગીતાઓ તો અસંખ્ય છે, છતાં પણ જૂની ગીતાઓ નીકળશે. તમારા કાગળ થોડી નીકળશે. ગીતા ઘણી ભાષાઓમાં છે. ઊંચામાં ઊંચી ગીતા છે, પરંતુ બધી બનાવી છે મનુષ્યોએ. યથાર્થ તો છે નહીં, એટલે બધા અંધારામાં છે. ત્યારે ગવાય છે જ્ઞાન સૂર્ય પ્રગટા. આ સૂર્યની મહિમા નથી, જ્ઞાન સૂર્યની મહિમા છે. આ સૂર્ય ધૂપ આપે, સાગર પાણી આપે. એનું નામ આના પર, આનું નામ એના પર લગાવી દીધું છે. જ્ઞાન સાગરને જ જ્ઞાન સૂર્ય કહે છે. તમે જાણો છો, આપણું અંધારું હવે દૂર થઈ ગયું છે. સૃષ્ટિના આદિ મધ્ય અંતને તમે જ જાણો છો. જ્યારે રચયિતાના પાઠને જાણો છો તો બીજાના પાઠને પણ જરૂર જાણતા હશો. તમને જ્ઞાન મળી રહ્યું છે. તમે જાણો છો આ બાબા ખૂબ પ્યારા છે, અમને જીવદાન આપે છે, દુઃખથી છોડાવે છે, કાળના પંજામાંથી છોડાવે છે. કોઈ મરતા મરતા બચી જાય છે, કહે છે ડૉક્ટરે જીવદાન આપ્યું. તમને તો એક જ વાર એવું જીવદાન મળે છે જે તમે ક્યારેય બીમાર નહીં થાઓ. પછી આ નહીં કહેવું પડે કે ફલાણાએ જીવદાન આપ્યું. આ છે બિલકુલ નવી વાત. હમણાં તમે જીતે જી બાપના બન્યા છો. કોઈ કોઈને પછી માયા રાવણ પોતાની તરફ ખેંચી લે છે. એને કહેશે રાવણ રૂપી કાળ ખાઈ ગયો. ઈશ્વરીય ગોદ ખોળામાં આવીને પછી બદલીને આસુરી ખોળામાં ચાલ્યા જાય છે. કાળે નથી ખાધા, પરંતુ જીતે જી ઈશ્વરના બન્યા, પછી જીતે જી રાવણના બની જાય છે. અહીં ધર્માત્મા બન્યા, પછી ત્યાં જઈને અધર્મી બની જાય છે. અહીં સંગમ પર ધર્મનું રાજ્ય છે, ત્યાં અધર્મનું રાજ્ય છે. સતયુગમાં છે જ એક ધર્મ, કળિયુગમાં છે અધર્મનું રાજ્ય, કૌરવ રાજ્ય. પાંડવોની સાથે કહે છે શ્રી કૃષ્ણ હતા, તમારી સાથે તો શિવ બાબા છે. જુગારની વાત નથી, રાજાઈ નથી કૌરવોની, નથી પાંડવોની. બાપ આવીને ધર્મનું રાજ્ય સ્થાપન કરે છે. ઈચ્છે પણ છે રામ રાજ્ય હોય. અમે સ્વર્ગવાસી બન્યા, અર્થાત આ નર્ક છે. પરંતુ કોઈની સીધા નર્કવાસી કહીએ તો બગડી જાય છે. બાપ બાળકોને સમજાવે છે. બેહદના બાપ નિરાકાર છે. બેહદના બાપને જ ભગવાન કહેવાય છે. હદના બાપને ભગવાન થોડી કહેવાશે? શ્રી કૃષ્ણને થોડી જ્ઞાનસાગર, પતિત પાવન કહેવાશે? એમની મહિમા ફક્ત આપ બ્રાહ્મણ જાણો છો. તમને બાપ આવીને આપ સમાન બનાવે છે. બાપ પણ જાણે છે, આપ બાળકો પણ જાણો છો, વારસો મળી જાય છે. જેમ કે લૌકિક બાપ પાસેથી બાળકોને વારસો મળે છે, એ તો અલગ અલગ છે. અહીં તમે સમજો છો, અમે બેહદના બાપ પાસેથી વારસો મેળવી રહ્યા છીએ. એવી કોઈ સ્કૂલ કે સત્સંગ હશે નહીં જ્યાં બધા કહે અમે બેહદના બાપ પાસેથી વારસો લેવા આવ્યા છીએ. અહીં બાપ રાજયોગ શીખવાડે છે. કહે છે તમે નરથી નારાયણ બનશો. તે જરૂર સંગમયુગ અર્થાત કળિયુગ અંત અને સતયુગ આદિનો સંગમ હશે, ત્યારે તો તમે પુરુષાર્થ કરીને નરથી નારાયણ બનશો. આ રાજયોગ આપણે બાબા પાસેથી શીખી રહ્યા છીએ. નરથી નારાયણ, નારીથી લક્ષ્મી બનવા માટે નર નારાયણનું મંદિર પણ બનાવે છે. એમને ચાર ભુજાઓ આપે છે, કારણ કે સાથે છે. નારી લક્ષ્મીનું પછી મંદિર નથી. નારી લક્ષ્મીને દિવાળી પર બોલાવે છે, એને મહાલક્ષ્મી કહે છે. તમે લક્ષ્મીની મૂર્તિ ચાર ભુજાઓના સિવાય નહીં જોશો. જેને પૂજે છે આ યુગલ વિષ્ણુનું રૂપ છે, એટલે ચાર ભુજાઓ આપી છે. આ વાતો બધી વાતો બાપ જ સમજાવે છે. મનુષ્ય તો કાંઈ જાણતા નથી, ભગવાનને શોધતા રહે છે, ધક્કા ખાતા રહે છે. ભગવાન તો છે જ ઉપર, પછી શોધવાની શું જરૂર છે? મંદિરમાં જે શ્રી કૃષ્ણનું ચિત્ર છે, તે ચિત્ર ઘરમાં રાખી કેમ નથી પૂજતા? ખાસ મંદિરમાં જ કેમ જાય છે? મંદિરમાં જશે, પૈસા રાખશે, દાન કરશે. ઘરમાં દાન કોને કરશે? તો આ બધા ભક્તિ માર્ગના રિવાજ છે. બાપ કહે છે તમારે કોઈ પણ ચિત્ર રાખવાની જરૂર નથી. શું તમે શિવ બાબાને નથી જાણતા જે ચિત્ર રાખો છો? શું ચિત્ર રાખવાથી યાદ કરી શકો છો? બાબા જીવતા છે પછી બાળકો ચિત્ર કેવી રીતે રાખશે? બાપ તમને જ્ઞાન આપી રહ્યા છે પછી ચિત્ર શું કરશો? વૃદ્ધ છે, યાદ ભૂલાઈ જાય છે એટલે ચિત્ર અપાય છે. બાકી બીજા કોઈપણ દેહધારીને યાદ કરતા રહેશો તો અંત સમયે એ જ યાદ આવશે. કાંઈને કાંઈ રગ છે તો તે તમારી પાછળ પડશે. પછી ભલે કેટલા પણ શિવબાબાના ચિત્ર રાખો, જો રગ બીજા તરફ હશે તો તે યાદ જરૂર આવશે. એટલે બાપ કહે છે, બાળકો પૂરા નષ્ટો મોહા થઈ જાઓ. કોઈ પણ વસ્તુમાં મોહ હશે, બે ચાર જોડી ચપ્પલ હશે તો તે યાદ આવશે. એટલે કહેવાય છે, વધારે કોઈ પણ વસ્તુઓ નહીં રાખો, નહીં તો બુદ્ધિ એમાં જશે. સિવાય બાપના બીજા કોઈને યાદ ન કરો. લોભ હોય છે ને, અમે સારા સારા વસ્ત્ર રાખીએ, બે ચાર ચપ્પલ રાખીએ, ઘડિયાળ રાખીએ, થોડા પૈસા રાખીએ, રાખશો તો તે યાદ આવશે. બાબાને ખબર હોવી જોઈએ તમારી પાસે શું રાખ્યું છે. હકીકતમાં તમારે કાંઈ પણ રાખવાનું નથી, જે મળે છે તે જ રાખવાનું છે. એક બાપના સિવાય બીજું કાંઈ પણ યાદ ન રહે એટલી પ્રેક્ટિસ કરવાની છે, ત્યારે જ વિશ્વના માલિક બનશો. આ કોઈ નથી સમજતા કે રાધા કૃષ્ણ વિશ્વના માલિક હતા, ફક્ત કહે છે ભારતમાં રાજ્ય કરીને ગયા છે. જમુના કિનારા પર એમના મહેલ હતા, પરંતુ એ આખા વિશ્વના માલિક હતા. આ ફક્ત તમારી બુદ્ધિમાં છે. બેહદના બાપ બેહદના માલિક બનાવવા આવ્યા છે. પ્રજા અને રાજામાં ફરક ખૂબ છે. અહીં તમે નરથી નારાયણ બનવા આવ્યા છો તો પૂરું ફોલો કરો, અનુસરો. ફકીરથી અમીર બનવાનું છે એટલો પુરુષાર્થ કરવો જોઈએ, ખુશીથી ભણવું જોઈએ. અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. અમે રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને પદમગણા યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે નમસ્તે નમસ્તે. અચ્છા, ઓમ શાંતિ. ધારણા માટે મુખ્ય સાર. નંબર 1, જ્ઞાન યોગથી બધાને મદદ કરવાની છે. ડબલ અહિંસક બનવાનું છે, કોઈને પણ દુઃખ નથી આપવાનું. નંબર 2, નષ્ટો મોહા બનવાનું છે. કોઈ પણ વસ્તુમાં બુદ્ધિની રગ નથી રાખવાની. એક બાપની યાદ સદા રહે એની પ્રેક્ટિસ કરવાની છે. વરદાન છે, બ્રાહ્મણ જીવનમાં યાદ અને સેવાના આધાર દ્વારા શક્તિશાળી બનવાવાળા માયાજીત ભવ. બ્રાહ્મણ જીવનનો આધાર છે યાદ અને સેવા. જો યાદ અને સેવાનો આધાર કમજોર છે તો બ્રાહ્મણ જીવન ક્યારેક તેજ ચાલશે, ક્યારેક ઢીલું ચાલશે. કોઈ સહયોગ મળે, કોઈ સાથ મળે, કોઈ સંજોગ મળે તો ચાલશે, નહીં તો ઢીલા થઈ જશે. એટલે યાદ અને સેવા બંનેમાં તીવ્ર ગતિ જોઈએ. યાદ અને નિસ્વાર્થ સેવા છે તો માયાજીત બનવું ખૂબ સહજ છે. પછી દરેક કર્મમાં વિજય દેખાશે. સ્લોગન છે, વિઘ્ન વિનાશક એ જ બને છે જે સર્વશક્તિઓથી સંપન્ન છે. અચ્છા, ઓમ શાંતિ.